प्रवचन नंबर 502 तारीख 15/1/89 69 मिनिट कड़श टीका कड़श 92
अपेक्षा समझे तो पामी थाय क्या चाहे भगवान निर्मो पर्याय ने पड़दे व्यक्ति एक आचार्य भगवान निर्मो पर्याय ने अभेद ने आत्मा की સમયસર કરો ટીકા કરતા કરો ટીકાના છેલ્લા કરો શું છે કરો નંબર 1 સમયસર ચેતયે 270 નો શબ્દ છે સમયસર નો અર્થ કરે છે સમયસર એટલે શું અર્થાત શુદ્ધ ચૈતન્યનો ચેતયે એટલે અનુભવ કરવો તે કાર્યસિદ્ધિ છે એકલા સમયસારથી કાર્યસિદ્ધિ નથી સમયસારથી શુદ્ધાત્મા તો બધાની પાસે વર્તમાન પરિપૂર્ણ બુદ્ધ છે શુદ્ધ આત્મા જ છે બધાની પાસે એ આત્મા ત્રણેય કાળ શુદ્ધ છે ત્રણેય કાળ પરિપૂર્ણ છે જે દ્રષ્ટિનો વિષય છે અનુભવનો વિષય છે તે પૂર્ણ છે અને અનુભવ થાય છે એ અપૂર્ણ છે અનુભવ થાય છે શુદ્ધ જ્ઞાનમાં શુદ્ધ જ્ઞાનના પરિણામ હજી અપૂર્ણ છે પણ અપૂર્ણ શુદ્ધ જ્ઞાનમાં પણ પૂર્ણ શુદ્ધ આત્મા જણાઈ જાય છે એટલે કે એનો અનુભવ થાય છે જેવો આત્મા છે તેવો અનુભવ પર્યાયમાં પરિણામમાં થાય છે ખરેખર તો આત્માનો અનુભવ આત્માથી થાય છે અને આત્મામાં જ થાય છે વેદ અપેક્ષાએ જો તો જેવો આત્મા છે તેવો અનુભવ એને અંતર્મુખ થયેલી જ્ઞાનની પર્યાય એમાં છે એવો જણાય છે અને છે એવો ઠગાય છે પરિણામમાં વેદ અપેક્ષા એ પરિણામમાં જણાય છે અવેદ અપેક્ષા એ આત્માથી જ આત્મા જણાય છે આત્મા વડે જ આત્મા જણાય છે પછી એટલો ભેદ નીકળે ત્યારે એને એટલો વ્યવહાર પણ છૂટીને અનુભવ થાય છે સાક્ષાત તો કહે છે સમયસારનો અર્થાત શુદ્ધ ચૈતન્યનો રાગનો નહીં રાગનો અનુભવ થતો નથી એમ કે રાગનો અનુભવ તો સંસાર છે એ તો બંધ માર્ગ છે મિથ્યાર્થ છે જ્યારે આત્માને આત્માનો અનુભવ થાય છે સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્રના નિર્મળ નિરીકારી વિદરાગી પરિણામ પ્રગટ થાય છે ત્યારે એનો જે વિષય છે પરિણામ પ્રગટ થાય છે, નવા પરિણામ પ્રગટ થાય છે. અનુભવ એટલે પરિણામ, અનુભવ થાય છે પરિણામમાં, પણ અનુભવનો વિષય છે શુદ્ધાત્મા. શુદ્ધ આત્માને આશરે શુદ્ધનો અનુભવ થાય છે, શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરવો. એનો અર્થ અનંતકાળથી આત્માએ રાગનો અનુભવ કર્યો છે પણ એને શુદ્ધ આત્માનો અનુભવ કર્યો નથી. શુદ્ધ આત્માનો અનુભવ કરવાથી ધર્મની શરૂઆત થાય છે. તો શુદ્ધ ચૈતન્યનો ત્રિકાળી દ્રવ્ય છે, શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય સામાન્ય છે, અનુભવ છે એ એનો વિશેષ છે. અનુભવ છે, અનુભૂતિ છે, સ્વસંવેદન જ્ઞાન પર્યાય પ્રગટ થાય છે, એ આત્માના લક્ષ્ય આત્માના પરિણામ છે. શુદ્ધ ચૈતન્યનો અનુભવ એટલે એને અનુસરીને ભવું થવું, પરિણમવું, એવી જે ક્રિયા એનાથી કાર્યની સિદ્ધિ છે, એનાથી મોક્ષ માર્ગ પ્રગટ થાય છે અને એનાથી જ મોક્ષ થઈ જાય છે. કાર્ય સિદ્ધિ છે અને સાધ્ય સિદ્ધિ છે. પહેલા સમ્યક દર્શન થાય છે ત્યારે કાર્ય સિદ્ધિ થઈ કૃત્ય કૃત્ય, અને એ જ પ્રકારે વિશેષ અનુભવ કરતા સાધ્ય મોક્ષની પ્રાપ્તિ સિદ્ધિ થાય છે. પહેલેથી છેલ્લે સુધી એક જ ક્રિયા છે. પહેલા સમયે આત્માનો અનુભવ, બીજા સમયે આત્માનો અનુભવ, એમ કરતા 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 સાધ્ય અનંતકાળ, સાધ્ય સુકાળ કહ્યું, શરૂઆત થઈ. અનંતકાળથી રાગનો અનુભવ હતો, છૂટી ગયો અને શુદ્ધાત્માની અભિમુખ થઈને જ્ઞાન પર્યાય પ્રગટ થઈ. એમાં જાણવામાં આવ્યો તે હું એમ શ્રદ્ધાંત પણ પ્રગટ થયો. સમય દર્શન તો કહે છે કે શુદ્ધ ચૈતન્યનો, એટલે ચૈતન્ય કહ્યું ત્યાં રાગનો નહીં, રાગને કાઢીને વ્યવહાર રત્નત્રયના પરિણામનો અનુભવ એ તો બંધ માર્ગ છે, દુઃખદાયક ભાવ છે. શુદ્ધ ચૈતન્યનો અને ત્રિકાળી સામાન્ય સ્વભાવનો અનુભવ કરવો એટલે કે એને અનુસરીને પરણવું, એમાં કાર્ય સિદ્ધિ છે. મોક્ષ માર્ગની અને મોક્ષની સિદ્ધિ એમાં થાય છે. હવે વિસ્તાર કરે છે એનો. આ અનુભવ કરવો એમાં કાર્ય સિદ્ધિ છે, એમાં શુદ્ધ ચૈતન્યનો દ્રષ્ટિનો વિષય આવ્યો અને એનો અનુભવ કરવો તે જ્ઞાનનો વિષય થઈ ગયો અને એ અનુભવથી આત્મા અભેદ છે એ જ્ઞેય થઈ ગયો. શુદ્ધ આત્મા ધ્યેય છે અને એના આશ્રયે જે પરિણામ પ્રગટ થયા એ આત્માથી કથનચિત અનન્ય છે. રાગના પરિણામ તો સર્વથાભિન્ન છે અને આત્માને આશરે જે વિતરાગી પરિણામ પ્રગટ થયા, મોક્ષનો માર્ગ તે આત્માથી કથનચિત અભિન્ન છે. તો કહે છે કે એવો અનુભવ કરવો તે કાર્ય સિદ્ધિ છે, એ મોક્ષનો માર્ગ છે. હવે આગળ કેવો છે? અપાર. અહીંયા અપારમનો અર્થ કર્યો છે અનાદિ અનંત. જયચંદ પંડિતે સમયસારમાં અર્થ કર્યો છે અપારમ, જેનો પાર નથી, જેના ગુણોનો પાર નથી, જેના ધર્મોનો પાર નથી, એવો આખો આખો એટલે દ્રેવગુણ પર્યાય પાસે જીવતમ સત, એવો જ્ઞાનમાં જ નહીં થાય છે. અહીં અપારમ એટલે અનાદિ અનંત છે. વળી કેવો છે? એકમ, શુદ્ધ સ્વરૂપ છે. એકનો અર્થ કર્યો આત્મા શુદ્ધ સ્વરૂપે છે. બે કરો તો શુદ્ધતા નથી, એક જ છે આત્મા. હવે એકના બે અર્થ છે, આત્મા એક છે, બસ શબ્દ એટલું વાક્ય, આત્મા એક છે એના અર્થ બે. આત્મા એક છે એક જ રાખવું, એકનું બે ન કરવું, પણ એકના બે વાચ્ય છે. એકનું એક વાચ્ય તો ઉત્પાદથી રહિત, એકનો શુદ્ધ ત્રિકાળી સામાન્ય, એ એક એનું વાચ્ય દ્રષ્ટિનો વિષય એક જ છે. એનામાં અનેક ગુણો નથી, એમાં ગુણસ્થાન, માર્ગના સ્થાન, જીવ સમાસ કોઈ પરિણામ નથી, બંધ નથી, મોક્ષ નથી, મોક્ષનો માર્ગ એમાં નથી. એવો ત્રિકાળી સામાન્ય એક આત્મા છે, એક છે એ અનાદિયન છે, અને એક થાય છે એ નવો થાય છે. ત્યારે પણ એક જ રહે છે, અનુભવ થાય જયારે ત્યારે જેમ ધ્યેય એક છે એમ એના આશરે જે પરિણામ પ્રગટ થાય એ પરિણામથી આત્મા અભેદ નહીં એક જ છે. એ દ્રવ્યથી પરિણામ જુદા છે તો અનુભવ થતો નથી, અને દ્રવ્યથી પરિણામ રહિત છે એવું સદાન, અને પરિણામ દ્રવ્યથી સહિત છે એવું જ્ઞાન, છતાં એક જ રહ્યો આત્મા. એકમાં અનંત ગુણાત્મક એક, અને બીજો એક છે એનું વાચ્ય છે કે નિશ્ચય રત્નત્રયના પરિણામથી સહિત એ એક છે. એકના બે વાચ્ય છે, આમાં પરમાર્થને એક છે એમ કે છે, ઉત્પાદિત લુપ્તમ સત્ય ને એ એક છે. એક ધ્યેયનું વાચક છે અને એક જ્ઞેયનું વચન છે, એ વાચ્યમાં એક છે. વચન એક જ છે, ધ્યેયની વાત કરે ત્યારે એક આત્મા, એક જ્ઞાયક ભાવ, પ્રમત અપ્રમત એ રહી એ પણ એક છે. અને જ્યાં એનો અનુભવ થયો ત્યાં એ પરિણામથી અનન્ય થઈ અને એક જ રહ્યો. ઉત્પાદિત ધ્રુવતમ ત્રણ નહીં, ભેદથી ત્રણ સત્તા, અભેદથી એક સત્તા, એનું નામ જ્ઞેય કહેવાય.
બરાબર,
જ્ઞેય કહેવાય. જ્ઞેય નવું થાય છે, ધ્યેય અનાદિયન છે, પણ ધ્યેયનું ધ્યાન કરે જયારે ત્યારે એ પરિણામથી આત્મા સહિત છે. આનંદની પર્યાયથી આત્મા સહિત છે એમ જણાય છે, રહીત છે એમ શ્રદ્ધાય છે, અને સહિત છે એમ જણાય છે. એટલે બે વિકલ્પ નથી, અનુભવ છે, બે વિકલ્પ નહીં. રહીત છો એ પણ વિકલ્પ નહીં, અને પરિણામથી કથનથી સહિત છું એવો પણ વિકલ્પ નહીં, અનુભવ છે. અનુભવમાં આ બે ભાવ એક સમયમાં જણાઈ જાય છે, એ આ કળશનો મહિમા છે. અનાદ્યન શુદ્ધ સ્વરૂપ છે, એકમનો અર્થ એ શુદ્ધ સ્વરૂપ છે. સાવરે શુદ્ધ સ્વરૂપ છે, અહીંયા શુદ્ધનો અર્થ દ્રવ્ય ગુણ પર્યાય, એકમ છે ને, શુદ્ધ સ્વરૂપ છે એમ કહ્યું. ધ્યેયથી પણ શુદ્ધ એક છે, અને નવું જ્ઞેય થાય ત્યારે પણ શુદ્ધ એક જ છે. એક છે એમાં ત્રણ ભેદ સમાઈ જાય છે. પેલા એકમાં ઉત્પાદન સમાતું નથી, બીજો એકમાં ઉત્પાદન સમાઈ જાય છે જ્ઞેયમાં. જેવી રીતે દ્રષ્ટાંત લઈ તો ખ્યાલ આવે, સોનું છે, સોનું સોનું એકરૂપ છે, લગડી પાંચ તોલાની લગડી થઈ છે. હવે એનો થયો ઘાટ, ઘાટ થાય ને, તો સોનાની પાંચ લગડી લોકે બાંધવાથી એને હર્ષ નથી આવતો. પાંચ તોલાની લગડી લઈ અને કોઈ પતિ પોતાની પત્નીને એમ કે પાંચ તોલાની કઢાઈ બહુ મોંઘી થઈ ગઈ છે, 2000 રૂપિયા 5 તોલાની ગણાય ના લાગે. 5 તોલાની કિંમત 15000 અને ગણાય 2000, તો આપણે 2000 બચાવી લો. આખર તો તમારે સોનું અહીંયા ડોકે બાંધવું છે ને, ડોકે બાંધવું નથી, પહેરવું છે ભાઈ. આ દ્રષ્ટાંત છે ને, એ સિદ્ધાંતમાં આપણે ઉતારવાનું છે કે ભાઈ 5 તોલાની લગડી બરાબર, પણ મારે તો ઘાટ સહિતનું જોઈ, ઘાટ રહિતનું સોનું મને હર્ષનું કારણ નથી, એની અપેક્ષા આનંદનું કારણ નથી. આનંદ તો ક્યાં છે, હર્ષ છે, પણ એ મને હર્ષ નહીં આવે. અહીં લગડી પહેરીને ડોકે તો મસ્કરી કરશે લોકો કે હું કર્યું તમે, આ કઈ તાવીજ લાગે છે તમારું. તાવીજ આવે છે, મુસલમાનો કરે ને શ્રીંગારે તાવીજ, એ તમારું સોનું મારે જોતું નથી. તમે 2000 બચાવો તો એ કઈ એમાં દાગીનું ન થાય, અને કોઈના લગ્ન હોય તો અહીંયા ડોકે બાંધીને ન જવાય, હાર હોય તો મંગલસૂત્ર કે હાર કે કઈ કેન કે હોય તો. એમ એકલો જે શુદ્ધાત્મા એક એક એકમ, એક શુદ્ધાત્મા પરિણામ માત્ર થી ભેદ્યો શુદ્ધાત્મા છે, બધાની પાસે છે. એ 5 તોલાની લગડી છે અને એનો અનુભવ તો ઘાટ છે. એ ઘાટ સહિત જયારે ડોકમાં નાખે ત્યારે શોભે પૂછે, બેન આ ક્યાંથી એવા, તો બહુ સરસ છે આ ઘાટ, તો બહુ સરસ છે આ ઘાટ, બહુ સરસ સોનું બહુ સારું છે, એમ નહીં કે ઘાટ સારો છે એમ કે સમજી ગયા. એમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ એ ઘાટીલા પરિણામ છે, મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાનના પરિણામ એના જ પ્રતિ પરિણામ લોટાના પરિણામ. એમ સોનું પણ એક અને સોનાના પરિણામ થયા, એ પરિણામથી કથનચિત એક છે. સોનું ને સોનાના પરિણામ જુદા હોવા છતાં જ્ઞેયની અપેક્ષા એક છે અને ધ્યેયની અપેક્ષા બે ભિન્ન ભિન્ન છે. એમ જે ધ્રુવ પરમાત્મા એ ઉત્પાદિત રહી છે અને ઉત્પાદિતથી સહિત પણ છે. તમે પર્યાયથી સહિત માનો કે પર્યાયથી રહિત, કે પર્યાયથી રહિત માનીએ છીએ અને પર્યાયથી સહિત જાણીએ છીએ, એ કેમ, એમ બે શબ્દ કેમ જુદા પડ્યા. પર્યાયથી રહિત માનીએ છીએ ભગવાન આત્માને અને પર્યાયથી સહિત થાય છે એમ જાણીએ છીએ. કે રહિત છે એ તમે સોમવારે માન્યું રહિત છે, અને મંગળવારે સહિત કે ના, જે સમયે હું રહિત કહું છું માનવાનું, તે સમયે જો સહિત છે એવું જાણપણું થાય તો જે રહિતનું માનવું સમય એકાંતમાં જાય છે, અને જો સહિત ન થાય તો મિથ્યા એકાંતમાં મેળ જાય છે. બે જાતના ભેદ છે અને બે જાતના વિકલ્પ નથી, જેમ છે એમ છે. બે જાતના ભેદ છે પણ બે જાતના વિકલ્પ નથી. એક જ જાતનો અભેદ હોય, ત્રિકાળી દ્રવ્ય અનંત મૂર્તિ અભેદ, તો એ તો બધાની પાસે છે, આનંદ આવ્યો નહીં. અને બીજો અભેદ થાય ત્યારે આનંદ આવે, તો બે પ્રકારના અભેદ થયા કે નહીં, છતાં બે પ્રકાર નથી, બે પ્રકાર સમજાવવા માટે છે. એ તો છે, એ છે અનુભવના કાળમાં તો જે છે તેનો તે આત્મા છે, બસ. જ્ઞાત તે તો તે છે, જ્ઞાય તો જ્ઞાય છે, બસ. રહીતનો વિકલ્પ નહીં અને સહિતનો વિકલ્પ નહીં, રહીતનું જ્ઞાન ને સહિતનું જ્ઞાન. રહીતનું જ્ઞાન તે નિશ્ચય નહીં, સહિતનું જ્ઞાન તે વ્યવહાર નહીં. નિશ્ચય ને વ્યવહાર એક સમયમાં અનુભવના કાળમાં પ્રગટ થાય છે. આ નિશ્ચય વ્યવહાર જુદા પ્રકારનો છે. ઓલું આવે છે દ્રવ્ય સંગ્રહમાં કે અનુભવના કાળમાં સાધકને નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ બે પ્રગટ થાય છે, દ્રવ્ય સંગ્રહમાં આવે છે 47 ગાથામાં. નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ એટલે પર્યાયની વાત છે, એ પ્રગટ થાય છે. આત્માને આશ્રય જે વિતરાગ ભાવ પ્રગટ થયો નિર્વિકલ્પ ધ્યાનમાં, તે તો નિશ્ચય મોક્ષ માર્ગ છે. અબુદ્ધિપૂર્વક રાગ એ વખતે થોડોક રહી જાય છે, એનું નામ વ્યવહાર મોક્ષ માર્ગ છે. એ બે પ્રકારની પર્યાય અનંતકાળથી નહીં પ્રગટ થયેલી, બે પ્રકારની પર્યાય એક સમયમાં પ્રગટ થાય. વ્યવહાર એ અપૂરો, નવો નિશ્ચય પણ નવો અપૂરો. એ ત્યાં બે પ્રકારની વાત કરી છે, નિશ્ચય મોક્ષ માર્ગ ને વ્યવહાર મોક્ષ માર્ગ. અહીંયા બે પ્રકારના અભેદની વાત છે. એક અનંતગુણ છે અભેદ દ્રવ્ય, એ દ્રવ્ય, અને એક શુદ્ધ પર્યાય છે અભેદ, એ પણ દ્રવ્ય. આ તો દ્રવ્ય આત્મા છે. અહીંયા દ્રવ્યના નિશ્ચય વ્યવહાર બે પ્રકાર છે. આત્મદ્રવ્ય છે ને, એના બે પ્રકાર છે. કે ભાઈ આવું ક્યાંય લીખું છે કે હા પરમાત્મા પ્રકાશમાં છે આ વાત, કે આત્મા છે એ ઉત્પાદ વૈથી સહિત હોવા છતાં વ્યવહાર નીતિ જોવામાં આવે તો ઉત્પાદ વૈથી સહિત છે, તો પણ નિશ્ચય નીતિ જોવામાં આવે તો ઉત્પાદ વૈથી રહિત જે ધ્રુવ પરમાત્મા છે એનું ચરમ શરીરી તીર્થંકર પરમાત્માએ ધ્યાન કર્યું અને અરિહંત થઈ ગયા. ઉત્પાદથી સહિત હોવા છતાં ઉત્પાદથી રહી જો સહિતને રાખી અને પાછો નિષેધ કર્યો, નિષેધ કર્યો અને પાછો સહિત થયો. શું કહ્યું? ઉત્પાદ વેથી સહિત હોવા છતાં, એટલે વ્યવહારને જોવામાં આવે તો આત્મદ્રવ્ય એ ઉત્પાદ વેય એટલે પર્યાય એક આવે ને એક જાય, એનાથી સહિત હોવા છતાં એનાથી જે રહિત છે એટલે પર્યાયથી જે રહિત એવો ધ્રુવ પરમાત્મા એ ધ્યેય છે, અને એનું ધ્યાન કરતા એ ધ્યાતા થાય છે ત્યારે પાછું ઉત્પાદનથી સહિતનું જ્ઞાન થઈ જાય છે. બધું અંદર ને અંદર છે, રમત બહારમાં કાંઈ છે નહીં, બહારમાં કાંઈ જોવાનું નહીં. તો સોનાની લગડીનો જયારે ઘાટ થાય, ત્યારે ઘાટ થાય ત્યારે પણ એ સોનું કહેવાય, લોઢું ન કહેવાય. એમ સમ્યક દ્રષ્ટિના ચૈતન્યના પરિણામ પ્રગટ થાય, એ પણ આત્મા છે, એ કઈ અનાત્મા નથી. એ વાત એક જ કળશમાં બે વાત કરવા માંગે. જો શુદ્ધ સ્વરૂપ છે એકમ કહ્યું ને, એક છે. હવે એકનો અર્થ કરે છે ઉત્પાદન ધ્રુવતમ સર, એનું અભેદ એ એક છે એમ કે છે. શ્રાવણે શુદ્ધ સ્વરૂપ છે, જ્ઞાન ગુણ તેનો અર્થગ્રહણ વ્યાપાર, જ્ઞાનનો જાણવાનો વ્યાપાર એ કોને જાણે છે અનુભવના કાળમાં? કે ઉત્પાદન ધ્રુવને અભેદપણે જાણે છે, શ્રદ્ધે છે એકને, અને જાણે છે પણ એક કરીને ત્રણને જાણે છે. ત્રણ કરીને ત્રણને જાણે તો વિકલ્પ છે બેન. આ ઉત્પાદ વ્યય ને ધ્રુવ એમ જ્ઞાનમાં ત્રણ ભેદ કરીને જાણે તો અનુભવ ન થાય, પણ ત્રણનું પણ પછી એકમ ભેદ અપેક્ષા એ ત્રણ સત્તા છે, અને અભેદ અપેક્ષા એ એક સત્તા છે. એકમ તો એકમ રહ્યું, પેલું એકમ ને બીજું એકમ ફેર મોટો, પેલા એકમમાં ને બીજા એકમમાં ફેર મોટો, પણ અનુભવના કાળે જેમ છે તેમ જણાઈ જાય. બસ વિકલ્પનો ફેર નીકળી જાય, વિકલ્પમાં ફેર છે, બાકી જેમ છે તેમ. જેમ છે તેમ એટલે દ્રષ્ટિનો વિષય છે, તે ઉત્પાદન સહિત થઈ જાય છે એમ ન લેવું. દ્રષ્ટિનો વિષય તો ઉત્પાદિત રહીત રહીત ને રહી, અને અનુભૂતિ થઈ તે અનુભૂતિ આત્માથી સહિત સહિત ને, પણ એ કથનચિત છે, એ કથનચિત છે. હવે આટલું મોડ ઉનાળામાં ઉતરે ત્યારે મોતી હાથમાં આવે એમાં કાંઈ કહે છે. બાકી જો કાંઠે તો સંખલા હાથમાં આવે. જ્ઞાન ગુણ તેનો અર્થગણ વ્યાપાર, એટલે જ્ઞાન નો વ્યાપાર શરૂ થયો અંતર્મુખ થઈને, જ્ઞાયકને સન્મુખ થયું જ્ઞાન. ત્યારે જ્ઞાયકને તો જ્ઞાયક પણ જાણ્યું, પણ જ્ઞાયકની સન્મુખ થઈ પરિણામ થયા એ પણ જ્ઞાયક થઈને જ્ઞાયકને જાણ્યો. એ પરિણામ જુદા નથી, જુદા છે છતાં જુદા નથી, જુદા છે, જુદાપણું કાયમ રાખીને એક થઈ જાય છે. ભેદ દેખાતો નથી, ભેદ દેખાતા
નહીં,
ભેદ નહીં ભાસતો, ભેદ નહીં ભાસતો, ભેદ તો ભેદ છે, ધ્રુવ તો ધ્રુવ નું ઉત્પાદ તો ઉત્પાદ, પણ ભેદ ભાસતો નથી. જ્ઞાન ગુણ તેનો અર્થગ્રહણ વ્યાપાર, અર્થગ્રહણ એટલે જાણવાનો વ્યાપાર, અર્થ ગ્રહણ એટલે જાણવાનો, તો અર્થ એટલે ઉત્પાદે ધ્રુવ, ત્રણેય અર્થ કહેવાય, જાણવાનો વ્યાપાર તેના વડે થાય છે. ભાવ અભાવ ભાવ, જો ભાવ અભાવ અને ભાવ ત્રણ છે સંસ્કૃતના શબ્દો. પેલા ભાવનો અર્થ જુદો અને પછીના ભાવનો અર્થ જુદો. પેલો ભાવ એટલે ઉત્પાદ, નવી પર્યાય પ્રગટ થઈ, સમગ્ર જ્ઞાન ચારિત્રની પર્યાય લોટી પ્રગટ થઈ થઈ, તે ભાવ છે. અને અભાવ એટલે મિથ્યાત્વનો થઈ ગયો ધ્યેય, એ અભાવ. અને ભાવ એટલે ધ્રુવ, એના આશ્રય સમ્યક દર્શન પ્રગટ થયું. ભાવ અભાવ ભાવ, ઉત્પાદ વ્યય અને ધ્રુવ, એવા ત્રણ ભેદ ધર્મના ત્રણ ભેદ છે. પણ એક ધર્મીને જાણતા ત્રણ ભેદ હોવા છતાં ત્રણ ભેદ ભાસતા નથી. ગુરુદેવ ફરમાવતા હતા કે આત્મા સૂક્ષ્મ છે, એને રૂચિપૂર્વક જો ધ્યાન રાખીને સાંભળે તો ઉપયોગ સૂક્ષ્મ થાય, તો સમજાય, ન સમજાય એવું નથી. બીજી જગ્યાએ વિચાર તો જવો જોઈએ, એટલી માનસિક એકાગ્રતા જેવું. શ્રવણના કાળે કોઈ બહારનો વિચાર જ ના આવવો જોઈએ. એકલો જે અહીંયા આચાર્ય ભગવાન સમજાવે છે એમાં ને એમાં ઉપયોગ લઈએ, એમાં ને એમાં ઉપયોગ લઈએ સમજવા માટે, તો એનું જ્ઞાન વિકાસને પામી જાય અને જે આમાં લખ્યું છે એ ભાવ પાછળ થઈ જાય. ઉત્પાદ વેય ધ્રુવ એવા ત્રણ ભેદ તેમના વડે, તેમના વડે સાધ્યું છે પરમાર્થ તયા એકમ. એમાંય પરમાર્થથી એક અને દ્રષ્ટિના વિષયમાં પણ પરમાર્થી, એ દોય પરમાર્થ છે. બોલો કે આપકા કોઈ ઠેકાણે નહીં, પર્યાય સે રહી તો ભી પરમાર્થ કા, પર્યાય સે રહી તો આવી ભી પરમાર્થ કા, આપ શબ્દ કેવું નહીં બદલતે, કે ભાવ બદલતા નહીં હૈ ઇસલિયે શબ્દ નહીં બદલતે. રહસ્યમય વાત છે. એક એને સવિકલ દશામાં આવું સ્વરૂપ છે એમ સમજવાનો પ્રયત્ન કરે તો એ હર્ષિત થઈ જાય આત્મા, ઓહો મારું આવું સ્વરૂપ છે. પરમાર્થ તૈયાર એકમ, ઉત્પાદ ધ્રુવ તો પણ વ્યવહારે એકમ નહીં, પરમાર્થ તૈયાર એકમ. કેમ કે જ્ઞેયના ત્રણ ભેદ નથી, જેમ ધ્યેયમાં ભેદ નથી, જેમ ગુણભેદ નથી ધ્યેયમાં, એમ જ્ઞેયમાં એક જ્ઞેયમાં પર્યાયનો ભેદ. આનું નામ સ્વાનુભવ દશા છે. પરમાર્થયા એકમ સાધ્યું છે, એક અસ્તિત્વ જરૂર, પણ ત્રણ છે ને ઉત્પાદે ધ્રુવ, ત્રણ અસ્તિત્વ છે ને, ત્રણ સદ છે ને. ત્રણ સદ જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી અનુભૂતિ નથી, અનુભવમાં કાળે ત્રણ હોવા છતાં, ત્રણ ધર્મ હોવા છતાં ધર્મી પણ એક ગણાય છે. ધર્મ પણ એ ત્રણ અને ધર્મી પણ એ એક ગણાય છે. ધર્મી નહીં જાણતા ધર્મી એક પણ જણાય છે. અને એને ભેદ કરીને જુઓ તો ત્રણ પણ એ પણ જણાય છે. પણ અનુભવના કાળમાં એ ઉત્પાદે ધ્રુવ ત્રણ ભેદ દેખાતા નથી. હા, એક જ્ઞેય છે. જ્ઞેય એક ને ધ્યેય પણ. ધ્યેયમાં જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વિરી આદિ અનંત ગુણો એના ભેદ દેખાતા નથી. માટે એકમ ધ્યેય, ધ્યેય એક. અને ધ્યેયનું ધ્યાન થયું જયારે, ત્યારે ધ્યેય અને ધ્યાનની અભેદતા એ ધ્યાતા પુરુષ થયો ત્યારે પણ એકમ. સમય એક, સમય એક. આહા, પરમાર્થ થયા એકમ. જો આ એકાંતે દ્રષ્ટિના પક્ષપાત વાળો જીવ હોય ને એને એ ન બેસે કે આ તો પર્યાયથી સહિત અને વળી પછી એક કયો, ત્રણ કયો તો બરાબર છે, એક કયો? પર્યાય તો અડતી નથી, આત્માને અડતી નથી. એ રાખીને અડી જાય છે, એ રાખીને અડી જાય છે. એવી ખબર પડે છે અડે છે એમ અનુભવના કાળમાં. અડતી નથી વાત સાચી છે, અને અડે છે પણ વાત
અડે છે. તારે અડે, અડતી નથી એ સાચું,
એ સાચું. અડી જાય ત્યારે અડતી નથી એ શ્રદ્ધા સાચું, બાકી શ્રદ્ધા ખોટું. જૈન દર્શન આત્મદર્શન સૂક્ષ્મ છે. એટલે સમયસારની શરૂઆતમાં કહ્યું કે સુલભ નથી. એકત્રિત આત્માની વાત કહીશું પણ સુલભ નથી, દુર્લભ છે, અશક્ય નથી પણ સુલભ નથી. જેમ પુંજથી પૈસો મળી જાય, સમજી ગયા, એમ પુંજથી ધર્મ થઈ જાય એમ નથી. પૈસો પુંજથી મળે અને ધર્મ પુરુષાર્થથી પ્રાપ્ત થાય. ધર્મને માટે પુરુષાર્થ છે, પૈસો કમાવાને પુરુષાર્થ ન હોય. પુરુષાર્થથી પૈસો મળતો નથી, પુરુષાર્થથી ધર્મની પ્રાપ્તિ થાય, આત્માની ઉપલબ્ધિ થાય, એ પુરુષાર્થ છે. પરમાત્મા એકમ, એકમાંથી ઘણું
કાયદું આવે.
આમાં છે
આજે આમાંથી ઘણું કાયદું પણ આપે.
બે પ્રકારના એકમ છે,
પાછા
એક બે પ્રકારના અભેદ છે. હા,
બરાબર,
બે પ્રકારના અભેદ છે. એક અભેદ છે અને બીજું અભેદ નવું થાય છે. જૂનો અભેદ અને એક નવું અભેદ. જતીનભાઈ, જૂનો અભેદ તો ત્રિકાળી અનંત ગુણથી સામાન્ય ચિહ્ન માત્ર ભગવાન આત્મા બધાની પાસે છે. નવું અભેદ થાય છે. નવું એટલે આત્માની સન્મુક્તિ યોગ્યો અને અનુભવ થયો ત્યારે પોતાને એકરૂપ જણાય છે આત્મા. દ્રવ્ય ગુણને પર્યાય ઉત્પાદન જોવે ત્રણ રૂપે જણાતું નથી. ધર્મ તરીકે ત્રણ છે ને ધર્મી તરીકે એક છે. એક અનંત ગુણાત્મક ધર્મી છે અને એક નિર્મળ પર્યાય સંયુક્ત ધર્મી થાય છે. બે ધર્મી છે. એક તો ધર્મી છે અને બીજો ધર્મી
ગુણભેદ હોવા છતાં ગુણભેદ દ્રષ્ટિ અપેક્ષા દેખાતો નથી.
ગુણભેદ દ્રષ્ટિ અપેક્ષા ગુણભેદ દેખાતો નથી.
હોવા છતાં
દેખાતો નથી. છે ખરો ગુણભેદ છે. જ્ઞાન તે દર્શન નથી, દર્શન તે જ્ઞાન નથી. ગુણો અનંત છે, અતદભાવે છે. જ્ઞાન તે દર્શન ની દર્શન તે એવું અનંત ગુણો છે. પણ અનંત ગુણો અનંતપણે રાખીને એકપણે શોધાઈ જાય છે. અનંત ગુણો અનંતપણે રહીને અનંત ગુણોનો એક ફિટ અભેદ સામાન્ય તે દ્રષ્ટિગોચર થઈ જાય છે. એ વખતે ગુણભેદ નથી, આ જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર. એ ગુણ ભેદ ઉપર નજર નથી, ગુણી ઉપર નજર છે. ગુણીને જાણતા અનંત ગુણ જણાય જાય છે, ને ગુણને જાણતા ગુણ પણ ન જણાય, અને ગુણી પણ વિખ્યાતનો દોષ લાગે. એક અપેક્ષા એ નિશ્ચય વ્યવહાર છે, અને એક અપેક્ષા એ બે પ્રકારના નિશ્ચય છે. બે પ્રકારના નિશ્ચય શું, અને બીજા પ્રકારે નિશ્ચય વ્યવહાર શું, એનો ખુલાસો. કે એક તો શુદ્ધ પર્યાયથી આત્મા રહિત છે તે નિશ્ચય છે, અને શુદ્ધ પર્યાયથી સહિત થાય છે એવું જ્ઞાન થાય છે તે વ્યવહાર છે, તે વ્યવહાર થયો, સમજી ગયા. અને બીજું પછી શું શબ્દ આવ્યો બીજો, નિશ્ચય વ્યવહાર તો થઈ ગયો. હા, બે પ્રકારના નિશ્ચય હવે યાર, બાકી બે પ્રકારના નિશ્ચય. કે એક પ્રકારનો નિશ્ચય તો અનાદિ અનંત સામાન્ય ભગવાન આત્મા છે તે નિશ્ચય છે, અને પરિણામથી અભેદ થયો એ પણ નિશ્ચય છે. કેમ કે ભેદ દેખાતો નથી માટે નિશ્ચય, અને સર્વથા અભેદ થતો નથી માટે તે વ્યવહાર. પરિણામ સર્વથા અભેદ થતા નથી માટે તે વ્યવહાર છે, પણ અભેદ થાય છે તે અપેક્ષા એક જ્ઞાન પ્રધાન નિશ્ચય, એક દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય, ત્રિકાળી દ્રવ્ય. અને અનુભવના કાળમાં ભેદ દેખાતો નથી તો જ્ઞાન પ્રધાનની અપેક્ષા એ પણ નિશ્ચય કહેવાય. કેમ કે પરમાર્થયા એકમ, એ જ્ઞાન પ્રધાન નિશ્ચય. પર્યાયથી સહિત લો એને અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નહીં એવો શબ્દ વાપર્યો છે. શિષ્યના આચાર્ય ભગવાને એને દ્રવ્યાર્થિક નહીં માં નાખ્યું, અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નહીં, ભેદ પ્રધાન પર્યાર્થિક નહીં, અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નહીં. બીજું, 11મી ગાથામાં પણ શુદ્ધનયનો વિષય ત્રિકાળી દ્રવ્ય, શુદ્ધનય પ્રગટ થાય તે પર્યાય, અને એ શુદ્ધનય પર્યાય અને શુદ્ધનયનો વિષય અભેદ કરો તો પણ શુદ્ધ નહીં, એ શુદ્ધ નહીં, એ જ્ઞાન પ્રધાન કથન થઈ ગયું. એક અપેક્ષા એ વ્યવહાર કહેવાય, અને એક અપેક્ષા એ જ્ઞાન અપેક્ષા એનો નિશ્ચય કહેવાય. ભેદ દેખાતો નથી માટે એક ને એક બોલના બે પ્રકાર, પર્યાયથી સહિત માટે વ્યવહાર, અને ભેદ દેખાતો નથી માટે નિશ્ચય. પણ એ જ્ઞાન પ્રધાન નિશ્ચય છે, ધ્યાન રાખો. દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય નથી, દ્રષ્ટિ પ્રધાનમાં પર્યાયથી સહિત હોય જ નહીં ત્રણ કાળમાં, તો પર્યાય ના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય એમ તો બનતું જ નથી. દ્રષ્ટિમાં ભોગીભાઈ, દ્રષ્ટિમાં ગુણભેદ દેખાતો નથી, અને અનુભવના કાળે પર્યાય ભેદ, પર્યાયનો જો ભેદ દેખાય તો અનુભવ ન થાય. પર્યાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરો, અને અનુભવના કાળમાં દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન થાય છતાં પર્યાયનો ભેદ ન દેખાય. પર્યાયનો ભેદ છે ખરો, ઉત્પાદ તો ઉત્પાદ જ હોય, શુદ્ધ જ્ઞાન તો શુદ્ધ જ્ઞાન છે, પણ શુદ્ધ જ્ઞાન છે તે આત્મા થઈ ગયો. શુદ્ધ જ્ઞાન તે શુદ્ધ જ્ઞાન પર્યાય ન રહી. હવે જો શુદ્ધ જ્ઞાનની પર્યાયને દ્રવ્યથી જુદી પાડો તો એ પરદ્રવ્ય થઈ જાય છે, અને અભેદ કરો તો સ્વદ્રવ્ય છે. એ સ્વદ્રવ્ય જ્ઞાન પ્રધાન છે, ધ્યાન રાખજો. એ સ્વદ્રવ્ય ખરું, પણ એ જ્ઞાન પ્રધાન સ્વદ્રવ્ય છે. બસ દ્રષ્ટિને જ્ઞાન આ બે માં રમત આખી છે. બસ જ્યાં જ્યાં જે જે યોગ છે ત્યાં સમજવું, ત્યાં ત્યાં તે આચાર્ય આત્મા. આટલી સૂક્ષ્મ ચર્ચા તો ગુરુદેવના પ્રતાપે બહાર આવી. જેને ગુરુદેવનો સમાગમ નથી, સમજી ગયા, એને જઈને તમે ટેપ સંભળાવો કે આ શું વાત કરી છે, આવું કઈ ધર્મ સ્વરૂપ ભેદ પાય ભાગવત. આ તો ગુરુદેવના પરિચિત જીવો છે બધા, દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદ ધ્રુવ, એ તો બધું કાન પર આવેલું છે. ભેદ અભેદ દ્રષ્ટિનો વિષય જ્ઞાનનો વિષય એ બધું સાંભળેલું છે. એટલે સમજવામાં સહેલું પડે. હિન્દુસ્તાનમાં તો જાઓ કે આ છોડવું ના, ગ્રહવું ના, આમ કરવું ના, કરવું ના, ન કરવું, કરવા ઉપર જ જાય, જાણવાની વાત જ નથી. ભાઈ કરવાના ભેદ છોડી દે, આ કરવું ના, ન કરવું, કરવાના બે ભેદ પાડમાં, જાણવાના બે ભેદ પાડ, કે આને જાણવું ના, આને ન જાણવું. જાણવામાં તો આવી ગયા, તો જાણવામાં તો આવી ગયા, પછી આને જાણતા આનંદ આવે કે આને જાણતા આનંદ આવે, એટલું જ બાકી રહીએ. પણ ઓમાં તો દિલ્હી બહુ દૂર છે, કરતા તો છે જ નહીં, આત્મા જ્ઞાતા. જેમ ચક્ષુ અકાર અવેદક છે દ્રશ્ય પદાર્થને, દૂર રહીને માત્ર ચક્ષુ દેખતી હે, મગર કરે ને વેદે એ ચક્ષુનો કોઈને અનુભવ નથી. એમાં જ્ઞાન ચક્ષુ છે આત્માની. કેવળ જાણે, જાણે ને જાણે, કરે ને વેદે એ જ્ઞાનના સ્વભાવમાં નથી. જ્ઞાયકમાં નથી ને પર્યાયમાં નથી. જ્ઞાયકમાં જાણવું ને પર્યાયમાં પણ જાણવું. કરતા ધર્મને જાણે, ભોગતા ધર્મને જાણે, પણ હું કરું ને હું વેદું એમ ન જાણે. જ્ઞાન તો અજ્ઞાન થઈ ગયું. કરતા ધર્મને જાણે, ભોગતા ધર્મને જાણે, જાણે પણ જાણે એવું ને, કરવું ના આવ્યું, કરવું વેદવું ના આવ્યું. દ્રવ્યને જોયા પછી જો પરિણામને જાણે તો જાણવું આવે. દ્રવ્યને જાણવાનું છોડી દેશે તો જાણવું નહીં આવે, પણ કરવું આવશે. પ્રથમ આત્માને જાણો, પ્રથમ આત્માને પરિણામની આંખ બંધ કરીને જાણવા માટે. કરવાની વાત તો એમાં લખી જ નથી, કેમ કે સ્વરૂપમાં છે. 114 ગાથામાં પ્રિયાર્થિક ચક્ષુ સરથા બંધ કરો, એને જાણવાનું બંધ કરો, એમ નથી લખ્યું કે એને કરવાનું બંધ કરો. કરવાનું બંધ કરો પછી જાણવાનું બંધ કરો, બે પ્રકાર જ નથી. ભાઈ આત્મા જ્ઞાતા છે, જ્ઞાયક છે, જાણવું 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 એના સ્વભાવમાં છે. પછી એ જ્ઞાનને છોડે અને રાગની ક્રિયા ઉપર નજર રાખે તો હું કરતા છું એમ અજ્ઞાન થઈ જાય છે, જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે. રાગને હું જાણું તો જ્ઞાન રહીએ, પણ એ પણ આત્માને જાણ્યા પછી રાગને જાણે તો જ્ઞાન રહીએ. આત્માને જાણવાનું છોડીને રાગને જાણે તો અજ્ઞાન. દરિયો છે આત્માનો, સમુદ્ર છે ભગવાન, આત્મા સમુદ્ર તુલ્ય છે. એનું શુદ્ધ જ્ઞાન પણ સમુદ્ર છે, પરોક્ષ, ને કેવળ જ્ઞાન પ્રત્યક્ષ સમુદ્ર છે. એક કળશમાં તો જ્ઞાન ગુણ તેનો અર્થ ગ્રહણ વ્યાપાર, જાણવાની વાત આવી ને, શ્રદ્ધાની વાત નથી આમાં. શ્રદ્ધાપૂર્વક જ્ઞાન થાય છે એની વાત આવે છે. તેના વડે થાય છે ઉત્પાદ વિના ધ્રુવ એવા ત્રણ ભેદ. એ છે કે જ્ઞાનમાં જ ઉત્પાદ ધ્રુવ હોય, એ આત્મામાં જ ઉત્પાદ ધ્રુવ હોય. રાગના ઉત્પાદ એ પૂદગલમાં થાય છે, જીવમાં નહીં. એ લીધું છે આમાં જ્ઞાન ગુણમાં ઉત્પાદિત રૂપ ત્રણ ઉતર્યા, કેમ કે આખો જ્ઞાન ગુણનો પુંજ છે આત્મા. દ્રવ્યમાં જ્ઞાન, ગુણમાં જ્ઞાન, ને પર્યાયમાં પણ જ્ઞાન, જ્ઞાન ને જ્ઞાન છે. રાગ તો એનાથી ભિન્ન છે, રાગ તો એના પરિણામ જ નથી, એની જાત નથી. સ્વભાવગ્રાહી જ્ઞાનથી જો આત્મા આવે તો એ સાઈટમાં કરતા આપણે સારો ચાલ્યો. જોષનાબેન નથી આવ્યો ને, કરી યાદ કરી સાઈટમાં કળશમાં આવ્યું હતું કે પાણી અગ્નિના સંગમાં જતા ઉષ્ણ થયું. કહેવામાં પણ એમ આવ્યું કે પાણી ઊંડું થઈ ગયું છે, કથનમાં પણ એમ આવે કે પાણી ગરમ થઈ ગયું છે. પરંતુ સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો ઉષ્ણતા અગ્નિની છે અને શીતળતા પાણીની છે. ક્યારે કે પાણી ઊનું કહેવાય ત્યારે એ ઊનાપણાનો ધર્મ પાણીનો નથી, એ તો અગ્નિનો ધર્મ છે. એ લક્ષણ તો ઉષ્ણપણું લક્ષણ તો અગ્નિનું છે. આ બંધ છે, આ બંધ છે. એ જરા બગડી ગયું છે. આ રાખો ચાલુ, આ થઈ ગયું. હવે છું પાછામાં ક્યાં આવ્યો? અહીં આવી ગયો. બે લાલ થઈ ગયો પાછામાં. આ જ્ઞાન પ્રધાન કથનમાં જ્ઞાન ગુણમાં ઉત્પાદિત રૂત્રણ થાય છે, આત્મામાં ઉત્પાદિત રૂત્રણ થાય છે. રાગનો ઉત્પાદિત ધ્રુવ એમાં, આમાં નહીં. સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો શીતળતા પાણીની ને ઉષ્ણતા અગ્નિની, એમ સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો જ્ઞાનમય આત્મા છે અને રાગાદી એ પૂતગલના પરિણામ છે. એમ ઉષ્ણતા ઓની છે અગ્નિની, એમ રાગાદી એ પૂતગલના ભાવો છે. ચેતનના ભાવ નથી, ચેતનના આશ્રય થતા નથી. પૂતગલને આશ્રય થાય છે માટે પૂતગલના ભાવ. બોલો, અગ્નિના આશ્રય થી હું લક્ષે માટે ઉષ્ણતા અગ્નિની છે એમ કહ્યું. આ ઉત્પાદિત ધ્રુવ તરત જ જ્ઞાનમાં ઉતાર્યા, આત્મામાં. તેમના વડે ફાયદો છે એક અસ્તિત્વ. આ હા હા, પણ ત્રણ છે ને એક, તો કે હા, ત્રણને જોઈશ તો જ્ઞેય ખોટું. ત્રણ જણા છે તો જ્ઞેય ખોટું, તો અનુભવ ખોટો. આ ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત ચાલે છે, એ ધ્યાન રાખવાનું. ધ્યેય સુરક્ષિત રાખી અને ઉપરાંત આ કેમ જ્ઞેય થાય છે, જે મોક્ષનો માર્ગ. જ્ઞેય તે જ મોક્ષનો માર્ગ છે, ધ્યેય મોક્ષનો માર્ગ નથી. ધ્યેય ક્યાં પરિણમે છે, એમાં ઉત્પાદન ક્યાં છે, તો રહી જ છે. એક અસ્તિત્વ જેમ શું કરીને જેટલી અસંખ્યાત લોક માત્ર ભેદરૂપ છે, જ્ઞાનાવરણાદી કર્મબંધ રચના તેનું મમત્વ છોડીને, રાગનું લક્ષ છોડીને અનુભવ થાય છે. રાગનું લક્ષ છોડીને અનુભવ થાય છે. જેટલી અસંખ્યાત લોક માત્ર ભેદરૂપ છે, જ્ઞાનાવરણાદી કર્મબંધ રચના તેનું મમત્વ છોડીને, મમત્વ છૂટે છે, કર્મ છૂટતા નથી. કર્મ છૂટતા નથી, કર્મના લક્ષે અસ્થિરતાનો રાગ પણ છૂટતો નથી, પણ એનું લક્ષ મમત્વ છૂટી જાય છે. નિમિત્ત અને નૈમિતિક પ્રત્યે એનું મમત્વ છૂટે છે, એટલે એનો જ્ઞાતા થાય છે, કરતા બનતો નથી. ભાવાર્થામ છે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતા જેમ નય વિકલ્પો મટે છે. આ નહીં આવો છું ને આ નહીં આવો છો એમ તમામ પ્રકારના વિકલ્પો વિલય પામે છે. તેમ સમસ્ત કર્મના ઉદય જેટલા ભાવ છે તે પણ અવશ્ય મટે છે. બે વાત કરી, એક ભાવ મનમાં જે નયના વિકલ્પો થતા હતા ખંડ જ્ઞાન એ પણ મટે છે, અને કર્મના આશ્રય થતો રાગ એ પણ મટે છે. બે મટે છે. શું કહ્યું? અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય ત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર, ખંડ જ્ઞાન, વિકલ્પ, નયોના વિકલ્પ ઉત્પન્ન થતા નથી. એક, અને આત્માને આશ્રય જે રાગ ઉત્પન્ન થતો હતો એ સ્વભાવને આશ્રય વિતરાગભાવ પ્રગટ થાય છે, રાગ ઉત્પન્ન થતો નથી. બે મટી જાય છે. નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં બે મટે છે. ખંડ જ્ઞાન પણ મટી જાય છે, ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર અટકી જાય છે. ઇન્દ્રિય જ્ઞાનને મર્યાદામાં જ્યાં લાવે છે તો ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જાય છે, અને આત્માને આશરે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. એમ આત્માને આશરે વિતરાગ ભાવ પ્રગટ થાય તો કર્મના આશરે રાગ તો મટી જાય છે. બે મટે છે. ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જાય છે અને બુદ્ધિપૂર્વક રાગ પણ ઉત્પન્ન થતો નથી એમ કહ્યું. અવશ્ય સમસ્કર્મના ઉદય જેટલા ભાવ છે તે પણ શબ્દ વાપરો ને, એટલે નયના વિકલ્પો જાય છે. નયના વિકલ્પ એટલે ખંડ જ્ઞાન, એનો વ્યાપાર બંધ થઈ જાય છે અને રાગ પણ અટકી જાય છે. અવશ્ય મટે છે એવો સ્વભાવ છે આત્માનો. આ લેતા અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય ત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો માનસિક વ્યાપાર એમાં નયોના વિકલ્પ ઉઠતા જાવ એ મટે છે અતિન્દ્રિય જ્ઞાનમાં. અતિન્દ્રિય જ્ઞાનના ઉત્પાદ વખતે ઇન્દ્રિય જ્ઞાનનો વ્યય થાય છે અને વિતરાગ ભાવનો ઉત્પાદ થાય તો રાગનો વ્યય થઈ જાય છે. સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય ત્યારે અનંતાનુમુનિ કષાયનો ઉત્પાદ રહેતો નથી. બે મટે છે એમ, વિકલ્પ પણ મટે છે અને રાગ પણ. વિકલ્પ એટલે ખંડ જ્ઞાનનો વ્યાપાર અટકી જાય છે અને રાગ પણ મટી જાય છે. બે વાત કરી આત્માને આશરે બે લાભ થયા. તે પણ અવશ્ય મટે છે એવો સ્વભાવ છે આત્મા. આત્માનો આશ્રય કરતા ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર અટકી જાય છે. મનની ચંચળતા હતી ને, આ નહીં આવો ના નહીં આવો, એ ચંચળતા સ્થિર જ્યાં પરિણામ છે આત્મામાં ત્યાં ચંચળતા પણ મટે છે અને ચંચળતાની સાથે અવિનાભાવ રાગ હતો એ પણ મટે છે. બે મટે છે, સ્થિર થઈ જાય પરિણામ. મન સ્થિર ન થાય કોઈ કાળે મનને સ્થિર તમે કરવા માંગશો તો નહીં થાય. કરો ટ્રાય. આ બધા ધ્યાનમાં બેસે છે, ધ્યાનમાં ધ્યાનની શિબિરો લાગી બહુ અત્યારે. ધ્યાનમાં માનસિક ધ્યાનમાં સ્થિરતા હોય જ નહીં, અસ્થિર જ થાય. એને લાગે કે મન સ્થિર થયું. મન ચંચળ છે, જ્ઞાન સ્થિર છે. કેમ કે સ્થિર આત્મા છે, આત્મા સ્થિર છે તો એના આશરે આત્માની સ્થિરતા થઈ જાય છે. વિષય બદલે જ નહીં અતિન્દ્રિય જ્ઞાનનો, અને ઇન્દ્રિય જ્ઞાન વિષય બદલ્યા વગર. ઇન્દ્રિય જ્ઞાન અસ્થિર કેમ છે? એનો વિષય એક રહેતો નથી અને અતિન્દ્રિય જ્ઞાનનો વિષય એક જ રહીએ છીએ. ઘણા વર્ષ પહેલા મોદી સાહેબે પ્રશ્ન કર્યો, કેમ કે મન છે ભાવમન, હો ભાવમન દ્રવ્યમન જેનો નિમિત્ત છે, પણ ભાવમન જે છે ને એને અવલંબન પરનું છે અને જ્ઞાનને અવલંબન આત્માનું છે અને ભાવમનને અવલંબન જ્ઞેયોનું છે અને જ્ઞેયો તો સ્થિર છે નહીં. જ્ઞેયો તો અસ્થિર છે, ઘડીક માગ નહીં, ઘડીક માગ નહીં, ઘડીક માનો વિચાર, ઘડીક માનો એ બાળા પેલો તો હોય ને ઉભો ક્યાંય ને ક્યાંય જાય, કથામાં આવે છે. અમારા શાસ્ત્ર અત્યારે મોચી બજારમાં ગયા છે, અરે પણ અહીંયા બેઠા છે ને કે ના, એ મોચી બજારમાં એ બૂટ સીવડાવવા માટે બૂટ આપ્યા છે એનો વિચાર આવ્યો સામાયિકમાં વખતમાં. સામાયિક ચાલતી હતી સામાયિક. બોલે બહુને પૂછ્યું કે તમારા શાસ્ત્ર ક્યાં છે, કે અત્યારે મોચી બજારમાં ગયા છે. એનો ઉપયોગ મોચી બજારમાં હતો એ નાની ઉંમર વાત સાંભળેલી. મન છે ને, હા એટલું ખરું કે મન છે ને ભાવમન, એને અપેક્ષાએ સ્થિર કરવું હોય, અપેક્ષાએ હોય, નિપેક્ષ નહીં, અપેક્ષાએ સ્થિર કરવું, એક નાયકનો વિચાર કરો તો અપેક્ષા એ સ્થિર થઈ જશે, પછી નિરપેક્ષ સ્થિર થઈ જશે.
નિરપેક્ષ સ્થિર હોય તો મન નહીં
રહેગા, જ્ઞાન હો જાય. થઈ ગયો એવો વિષય આવે છે ત્યારે જોશ આવી જાય, પછી બાકી કામ
આજે કરું સર.
મુકુંદભાઈએ કહ્યું બે પ્રકારના ભેદ. જતીનભાઈએ કહ્યું આમાં નિશ્ચય વ્યવહાર શું, એક નિશ્ચય વ્યવહાર ને બીજો પ્રશ્ન બે નિશ્ચય, બે પ્રકારના નિશ્ચય શું હોય? બરાબર, બે પ્રકારના નિશ્ચય, દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય, બે પ્રકારના નિશ્ચય એક સમયમાં થાય. નિશ્ચય બે પ્રકારના, સમય એક. પરમાર્થે એકમ ઉત્પાદય ધ્રુવતમ સત, એમાં એક વિશેષણ લગાય છે, એક સત્તા છે. અભેદ અને એક સત્તા, એટલે અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નહીં કહ્યું છે. મર્યાદિત અનન્ય અભેદ એટલે એક સત્તા છે, જ્ઞાન પ્રધાન કથા, પણ સમય જ્ઞાન પ્રધાન છે. હા, જ્ઞાન પ્રધાન એટલે એમ નહીં, જ્ઞાન પ્રધાન એમ નથી,
અનુભવપૂર્વક જ્ઞાન.
હા, અનુભવ જ્ઞાનની વાત છે, અનુભવ જ્ઞાનમાં એકમ છે.
આગળ પાછું અહીંયા ચાલે એવું નથી,
ના ચાલે નહીં,
બસ બરાબર
કે પર્યાયને ઉડાડે છે. પર્યાય ઘરે આક્ષેપ તો કરે, હવે આપણા પર્યાયને ઉડાવે છે કે જેમ જેમ જાણે છે પર્યાયને જ્ઞાન ઉડાડવાનું શું હોય. પર્યાય સહિતનો અનુભવ થાય ત્યારે દ્રષ્ટિનો વિષય સાચો. હા, પર્યાયથી રહીત 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 વાત સાચી છે, પણ સહિતનું જ્ઞાન છે એ થયું નથી. જો સહિત કહું તો વિખ્યાત નો દોષ આવશે, અરે તમે સહિત સાંભળતો કરો, સહિતના જ્ઞાનથી તો સમય દર્શન થાય છે. રહીતનું શ્રદ્ધા અને સહિતનો જ્ઞાન સમય એક. જયપુરમ જાય ને રહીત સહિતના કેનારા પંડિત આવ્યા, એમ એમ કે બોલા બા વિદ્યાર્થીઓ બધા
સાચા જરા સાચા હતા. કારણ કે કયો વાત જ કયો છે, એક સમયમાં ધ્યેય ને જ્ઞેય અભેદ, એક સમય
એક સમય. અનુભૂતિ ને અનુભૂતિનો વિષય ભેદ દેખાતો નથી, એક. એક શ્રીમંત માંથી કાલ વિષય સારો આવ્યો, એક પુસ્તક છે મારું, વાંચી લઈ ગયો ને, આવું છે પુસ્તક, અધ્યાત્મ પ્રવર્તન રત્ન, અપ્ર ર એમ લખેલું છે, આની કોર છે,
આપેલું છે,
આની કોર છે, આ એ છે. હા, અપ્ર ને ર લખ્યું છે, જો અપ્ર ને એક શ્રીમદ્ધિનો બહુ સારો ખુલાસો છે. ઘણા વર્ષો થયા બોધબીજ બોધબીજ બોધબીજની વાત હું સાંભળતો હતો, વર્ષો થઈ ગયા. બોધબીજ બોધબીજ કે છે શું? પછી એક વખતે એમ સાંભળી વાત કે શ્રીમદજીને સૌભાગભાઈના પિતાજી રહેતા હતા ત્યાં સાયલા અને ગુજરી ગયા, એ ગયા હતા મારવાડમાં. એને કોઈ મુનિરાજે 38મી ગાથા લખીને આપી કે 38મી ગાથા એ બૌદ્ધ બીજ માટે છે, સમયસરની આરતી ગાથા. એક શુદ્ધ મમ્મત જ્ઞાન દર્શન પૂર્ણ ભય
ખરી.
મને કોકે કહ્યું કે આરતી ગાથા એને કાપી સુભાષભાઈ જઈને આપવા ગયા હતા બોરબી, તો એ આપવા આવ્યા તેની પહેલા તો એને લખીને રાખ્યું હતું કે આવો સુભાષભાઈ. આ કે મને નામ લઈને કેમ બોલાવે સુભાષભાઈ, હું તો કોઈ ઓળખતો નથી, પરિચય કર્યો નથી. ત્યાંથી એમ થયું કે આ વ્યક્તિ કોઈ જુદી. પછી બેસો બેસો, પછી આ ચીઠી કાઢી પોતે લખેલી હો અને આપી, તમે મને આ બૌદ્ધ બીજ આપવા આવ્યા છો ને? કે હા, લખીને રિસ્ટર રાખી પોતે શ્રીમંતજી. એટલે બૌદ્ધ બીજ સંબંધે આવી આવી વાતો જુદી જુદી વાતો સાંભળેલી, પણ સંતોષ ન થાય. ડિપોઝિટ છે જ્યાં સુધી સરખું બેસે નહીં કે મળે નહીં. શ્રીમદજીને વાક્ય જોઈએ ને, એમ એનું વાક્ય જોઈએ આપણે. એ કુદરતી કાળ પાકે ને, ત્યારે કાળ પાકે ને ત્યારે કામ થાય. એમાં પુનિતબેન લંડન વાળા બેઠા છે, આની ભાણી થાય મનુભાઈ ખારા. હું એને ત્યાં 15 થઈ આવ્યો લંડન, તો એને મને કાલે મોટરમાં પૂછ્યું મને કે આ પ્રકારે એક વાક્ય છે તો એનો શું અર્થ થાય? મેં કહ્યું હું એમને બધાથી ન કહું, મને એ તમે 330 નંબરનું વાંચું, શ્રીમદજીના શબ્દે શબ્દ, પછી હું તમને અર્થ સમજાવું કહું. તો મેં કહું આપણે એમણે ઘેર જઈએ છીએ, પાછું વાંચું કારણ કે તમે થાકી ગયા છો અત્યારે. મેં કહું બાપુ હવે આમાં થાક ઉતરે એવું છે, થઈ ગયા એટલે આવીને કરતે પુસ્તક કાઢ્યું અને વાંચ્યું. વાંચ્યું ને આમાં લખી લીધું, ઉતારી લીધું. એના શબ્દો શું છે? જો કેટલા જ્ઞાનીના વચનો ગૂઢ હોય છે, રહસ્યમય હોય છે. પત્રાંક નંબર 330 મુંબઈ મહા 1948 હવે લખે છે પોતે. દીર્ઘકાળ સુધી, દીર્ઘકાળ લાંબો કાળ, દીર્ઘ ને દીર્ઘ દીર્ઘ દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય, યથાર્થ બોધનો પરિચય, આ કાને સાંભળીને આ કાને કરીને કેમ નહીં, યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. અને બોધ બીજ તે પ્રાય નિશ્ચય સમય દર્શન હોય છે. કેટલી ગુઢ ભાષા છે. એમ કે છે કે દીર્ઘકાળ સુધી યથાર્થ બોધ, એક તો એને બોધ જ્ઞાની પાસેથી હોય એનું નામ બોધ કહેવાય, અને બોધ ઝીલો એટલી પાત્રતા એને થઈ ગઈ, અને બોધ ઝીલીને એને યથાર્થ નિર્ણય કર્યો. નિર્ણય થયો પણ સમ્યક દર્શન નથી, પણ નિર્ણય થયા પછી પ્રાય ઘણું કરીને એને સમ્યક દર્શન થાય થાય ને એવી ભાષા છે આ બોધ બીજનો અર્થ. કે 5 કરતા એ લીધો છે કેવળ અનુભવ ગમ્ય, નિર્વિકલ્પ અને માત્ર વચનથી અગોચર, વચનથી અગોચર એવા 3 શબ્દો લીધા. કહી ન શકાય આ નિર્ણયની વાત કેવા ધારે તો શબ્દમાં ના આવે એવી વાત છે. જો પ્રાય શબ્દ કાઢી નાખે તો ફેરફાર થઈ
જાય.
સાંભળે માટે સમય દર્શન થાય નહીં, સાંભળ્યા પછી નિર્ણય થયો. નિર્ણયના કાળમાં સમય દર્શન નથી, એ નિર્ણય પછી સમય દર્શન થાય છે. ત્યારે ઓલો નિર્ણય એને યાદ આવ્યો, ઓહો આ તો મને નિર્ણય થઈ ચુક્યો, એવો જ અનુભવ થયો. નિર્ણયમાં અને અનુભવમાં ફેર નથી, એક આનંદ રહિત અને એક આનંદ એટલો ફેર છે. બસ જ્ઞાનનો નિર્ણય, સામાન્ય નિર્ણય. ઘણી વાર કહું છું કે હવે નિર્ણયનો કાળ છે, સાંભળ્યું ઘણું, વાંચ્યું ઘણું, નિર્ણય કરવો જોઈએ આત્માનું સ્વરૂપ છે. ઘણા વખત થી હું આ શોધ કરતો હતો કે આ બોધબીજ બોધબીજ એ શું છે. ઘણા ને પૂછ્યું એ ખરું કે બોધબીજ નું કે ઠેકાણે કઈ લખાણ કોઈ કઈ ખ્યાલ. બીજી રીતે બોધબીજ આવ્યા કરે આ જોતું હતું. આ બોધબીજ આ જોતું બોધબીજ શબ્દ વાપરો છે સમજી ગયા. અંકુર નથી મીઠો હજી, બીજ વવાઈ ગયું જમીનમાં પડી ગયું છે. પછી અંકુર ફૂટે છે. બનનાર સિદ્ધાર્થમાં આવે છે ગર્ભિત શુદ્ધતાની વાત આવે છે. સમજી ગયા. ગર્ભિત શુદ્ધતા આવી જાય છે પણ તે સમ્યક નથી. એ ગર્ભિત શુદ્ધતા ફાટે છે. આ બીજ પડ્યું પણ માથે એને સિંચન પાણીનું આવ્યા કરે તો એમાંથી કોટો ફૂટી જાય છે. બીજ હોય તો કોટો ફૂટે ને, પછી ગાર થાય. ગાર થાય એટલે બહુ થઈ જાય. કોટો ફૂટે એટલે સમેત દર્શન. એટલે ઊંડા સંસ્કાર પડી ગયા એ બીજ નિર્ણયના. બીજ શબ્દ વાપરો છે
અંકુર ફૂટે તો બીજ હાચું.
પણ એ અંકુર ફૂટે ફૂટે ને ફીટે એવું બીજ છે. આજે ફેલ ન જાય. એનું કારણ છે કે એ નિર્ણય વાળો જીવ છે ને એ અપેક્ષા એ પાણી પાયા કરે જ્ઞાન અને શ્રદ્ધા દંડ વધારે જ આપી દે. શ્રદ્ધાના પક્ષવાળું જ્ઞાન છે. વારંવાર એને નિર્ણયવાળાને આત્માનો વિચાર વારંવાર એ તરફ એની પરિણતિ જાતિઓ ભક્તો કરે તો એ બીજને પાણી પાય તો પછી અંકુર ફૂટે ને ફૂટે. પ્રમાદ નથી એને પછી. શ્રીમદજી પણ એકાવતારી પુરુષ થઈ ગયા. એને નિર્જરાના અકામ નિર્જરાને અવદૈક ભાવમાં નાખીને બંધનું કારણ છે. શ્રીમદજીએ અકામ નિર્જરા અવદૈક ભાવે છે બંધનું કારણ છે. એમાં સંવાદ નિર્જરા થાય નહીં, મોક્ષ થાય. ખરેખર તો ગુરુદેવે શ્રીમદજીને ઓળખાય.